હક પહેલા માંગવાથી મળતા નથી, પણ જે આપણું કર્તવ્ય છે એ કર્યા કરીશું ને તો હક સામે આવીને ઉભા થશે કે હું તમારે શરણે છું. દીકરો લાયક હશે ને તો બાપ ચાવી એમને હાથમાં સોંપી દેશે કે લે આ લઈ લે, માંગવાથી નહીં મળે, સંપત્તિ એમને આપી દેશે. પણ પહેલી લાયકાત કેળવાવી જોઈએ શિષ્ય તરીકેની, અને સદગુરુ તરીકે પણ પોતાની એટલી ક્ષમતા હોવી જોઈએ કે જે શિષ્ય માગે એના કરતા સવાયું, અરે વગર માગે આપી દઈશ સાધન. દાસત્વ શિષ્યત્વ જે છે એ દાસપણું સેવા ભાવની અંદર જે રહેલું છે, જે સેવા ભાવની અંદર રહેલું છે એ સેવા ભાવ પણ કેટલો પવિત્ર છે, કેટલો કિંમતી છે, એ સેવાના શબ્દમાં, એ સેવાના ભાવમાં કેટલી બધી શક્તિ રહેલી છે. માણસને માણસ જીતી શકે સેવાથી, એને રાજી કરી શકે, પણ એક હિંસક પશુ હોય ને એ હિંસક પશુને ને પણ સેવાથી વશ કરી શકાય. સામે મળે તને મારી નાખે, ખાઈ જાય, પણ જો એ હિંસક પશુને પણ એની પાસે જઈ દયાભાવથી જો એની સેવા, એની સેવાનો સ્વીકાર કરે અને એનું ઋણ ચૂકવતું હોય છે હિંસક પશુ. એન્ડ્રુઝ એક ગુલામ ભાગી ગયો, ફરી પકડાયો ત્યારે એને સિંહની સાથે લડવા માટે એક મેદાનમાં ઉતાર્યો અને સિંહને 5-10 દિવસનો ભૂખ્યો રાખીને એને મેદાનમાં એકલો મૂકી અને સિંહનું પાંજરું ખોલ્યું. સિંહ એકવાર ધસમસતો આવ્યો તો ખરો, પણ પછી એકદમ એને સમજીને એને ઓળખીને તરત જ એના પગમાં બેસી ગયો. પૂછ્યું આમ કેમ, ત્યારે એને ખબર પડી આ સિંહ જ્યારે હું ભાગી ગયો ત્યારે જંગલની અંદર મને મળેલો, એને પગમાં કાંટો વાગ્યો હતો, એનો પગ ખરાબ થયો હતો. ધીમે રહીને પાસે જઈ એનો કાંટો કાઢીને એને ઔષધ મૂકીને એનો પગ સારો કર્યો. પ્રેમ અને સેવા હિંસક પશુને પણ ઝુકાવી શકે છે, નહીતર 5-10 દિવસનો ભૂખ્યો હોય અને સામે એને પોતાનો શિકાર પણ મળી જતો હોય છતાંય સેવાનું ઋણ. જેણે પોતાના દુઃખમાં મદદ કરી છે એને જીવતદાન આપી શકે છે, જીવનદાતા બની શકે છે. સેવાની અંદર કેટલી શક્તિ છે કે તમે કોઈ પણને વશ કરી શકો છો. સેવાની અંદર પ્રેમ હશે, સેવાની અંદર નમ્રતા હશે, વિવેક હશે ને તો ગુરુ મહારાજ તો પોતાના શ્રીમુખથી એટલા સુધી કહે છે અંતઃકરણ નિર્મળ થશે. પ્રભુનો સાક્ષાત્કાર કરવો છે, ભગવાનનો સાક્ષાત્કાર અંતઃકરણની શુદ્ધિ વગર નહીં થઈ શકે. નિષ્કામ કર્મ વિસ્તાત શુદ્ધો અંતઃકરણો ભવેત. નિષ્કામ કર્મ કી સેવા સે હી અંતઃકરણ કી શુદ્ધિ હોતી હૈ. નિમ્ન સે નિમ્ન ભિખારી સે ભી હલકે વ્યક્તિ કી સેવા કી હૈ આપને, અપના અહંગ તો તોડ કરકે, અહંગ કો છોડ કરકે, ક્યું ગમે તેવો મોટો હોઉં, કુળવાન હોઉં, સંપન્ન હોઉં, સંસ્કારીને ભણેલો હોઉં, પણ એક નાનામાં નાનો ગરીબ કે ભિખારી કે આદિવાસી વનવાસી જેને કશી સમજ નથી એની સેવા કરવામાં જ્યારે મને સહેજ પણ ક્ષોભ ન થાય, મને એનો એની સેવા કરું અંદરથી ભાવ ઉમટે, ઓહ મને સેવાનો અવસર મળ્યો છે, અને એમ કરતા અંતઃકરણની શુદ્ધિ થાય, અંતઃકરણ શાંત થાય, સ્વભાવ સૌમ્ય બને. કોઈ પણ વ્યક્તિની સેવા કરવાનો જ્યારે પણ અવસર આવે ત્યારે મનની અંદર કોઈ પણ બાબતની સંકોચ રાખ્યા સિવાય એની સેવા કરો. તો અંદરથી ગર્વ હટશે, રાગદ્વેષ હટશે, અહંકાર હટશે, અને એનાથી મનને એક અહોભાવ, શીતળતા, શાંતિ મળતાની સાથે એના અંતઃકરણની અંદર એક અવકાશ ઉભો થશે સાત્વિકતાનો, શાંતિનો, પવિત્રતાનો. અને એ અંતઃકરણની અંદર સાત્વિકતા અને સૌમ્યતા આવીને ઈશ્વરને હૃદયમાં આવીને બેસતા વાર નહીં લાગે. શુદ્ધ અંતઃકરણો ભી સ્તાત, બહુ સ્પષ્ટ બતાવ્યું છે મહારાજ શ્રી પોતાના શ્રી મુખે કહેલી વાત છે. હે લક્ષ્મણ, હે શિષ્ય, તાત, અંતઃકરણ શુદ્ધિ થતાની સાથે આત્મનિષ્ઠા આપોઆપ જાગશે. તને આત્મ સાક્ષાત્કાર કે ઈશ્વરનો સાક્ષાત્કાર તને તરત જ થઈ જશે. બોલો, સેવાની અંદર કેટલી બધી શક્તિ છે. ઈશ્વરાનુભૂતિ કરવી છે, આત્માનુભૂતિ કરવી છે, તો પણ સેવાને પહેલી જ, ભલે ભૌતિક હોય, ભૌતિક સાધનો વડે જ અધ્યાત્મ સુધી પહોંચી શકાશે. સ્થૂલના સાધનથી જ સૂક્ષ્મ સુધી પહોંચી શકાશે. શરીર સ્થૂલ છે, સૂક્ષ્મ સુધી પહોંચવા માટેનું સાધન. સેવા એ સ્થૂલ છે, ભૌતિક છે, પણ આત્મા સુધી, ચૈતન્ય, સૂક્ષ્મ ચૈતન્ય સુધી પહોંચવા માટે એક પગથિયું આવશ્યક. એક એક પગથિયા ઉપર પગ દઈ દઈ અને પોતાના ધ્યેય સુધી, સૂક્ષ્મ સુધી પહોંચવા માટેનો પુરુષાર્થ, એનું નામ સેવા છે. અને એ સેવા અંતઃકરણની શુદ્ધિ વડે, અને અંતઃકરણની શુદ્ધિ પણ એક પગથિયું છે. જ્યાં સ્વચ્છતા અને શુદ્ધિ હશે ને ત્યાં સામાન્ય માણસને બેસવાની ઈચ્છા થાય, અને ગંદુ હોય તો પણ સાફ કરીને બેસીએ છીએ સાફ સુથરાની અંદર. તો આ તો ઈશ્વરને આવીને બેસવું છે, આત્માની અનુભૂતિ ત્યાં ગાડી થવાની છે, એને માટે અંતઃકરણની શુદ્ધતા એટલી જ આવશ્યક. પણ જે ભક્તિ, જે સેવા, જે સ્થૂલ છે, ભલે પ્રવૃત્તિ માનીએ, પ્રવૃત્તિ પણ નિવૃત્તિ સુધી પહોંચવા માટેનું એક સાધન છે. જ્યાં સુધી પ્રવૃત્તિનો સ્વાદ ન ચાખે ત્યાં સુધી નિવૃત્તિના માર્ગ તરફ જવાની અંદરથી ઈચ્છા ઊભી નહીં થાય. નિવૃત્તિના માર્ગે જવા માટે પ્રવૃત્તિની જરૂર છે. જેમ જેમ પ્રવૃત્તિની અનુભૂતિ થતી જશે, અનુભવ થતો જશે, તેમ તેમ માણસ સ્વયં આપોઆપ સાહજિકતાથી પોતે પોતાના વિચારોથી, પોતાના મનથી, પોતાના વ્યવહારથી નિવૃત્તિ તરફ આપોઆપ ઝૂકતો જશે, ઝૂકતો જશે. અને એક વખત એવી ઉપરાંતતા આવશે, જેમ બાળક નાનું સરખું હોય, બાળક નાનું સરખું હોય, કાગળિયા રમકડા સાથે ખૂબ રમતું હોય, પણ મોટું થશે એટલે એ રમકડા, એ કાગળિયા, એ ખોખા, એ બધું જ, એ કાંકરા, એની મેતે હટી જશે ઉપરાંતતા. એમ વ્યક્તિ કોઈ પણ પ્રવૃત્તિ કરતો હશે ને, જોજો તમે, મેં તો સાંભળ્યું છે ઘણા બધાને, દરેક વ્યક્તિને એના વ્યવસાયમાં પૂછવામાં આવે કે કેમ, કેટલી સરસ તમારી, તમારો વ્યવસાય ચાલે છે, તમારી નોકરી, તમારા બાળકને આમાં જ આગળ વધવા દેશો? ના ભાઈ, ના, એને બીજી લાઈન પકડાવીશ, પણ આની અંદર હું નહીં જવા દઉં. જીવનના અનુભવ પછીથી પ્રવૃત્તિની ઉપરાંતતા એના આખા જીવનનો અનુભવ બોલી નાખતો હોય કે આમાં તો નહીં જ જવા દઉં, ભલે બીજામાં મોકલીશ. માણસ કોઈ પણ પ્રવૃત્તિ કરે ને એટલે સાહજિકતાથી એના મનની અંદર ઉપરાંતતા એવી આવે કે બસ આ નકામું છે, એને સત્ય સમજાય કે મેં આખી જિંદગી આ કર્યું છે પણ લગભગ એનો કોઈ અર્થ સર્યો નથી, મારે જે પ્રાપ્ત કરવું હતું એ મને મળ્યું નથી. એટલે સમજી રાખો, પ્રવૃત્તિ એ પણ અનુભવ મેળવીને નિવૃત્તિ તરફ જવા માટેનું એક સાધન છે. દુઃખની અનુભૂતિ જ્યાં સુધી ન થાય, દુઃખનો પૂરેપૂરો પરિચય ન થાય, ત્યાં સુધી માણસ સુખની કિંમત નથી સમજી શકતો. ઘણા માણસોને જીવનની અંદર આમ સુખ આંગણાની અંદર પાથરેલા અને વેરેલા પડ્યા હોય, છતાં એની અંદર એને શાંતિ ન મળે. પણ કોઈક બીજો સામે જોનારો માણસ કે આ કેટલો સુખી માણસ છે, એના ઘરની અંદર કેટલા બધા વૈભવો પડ્યા છે, કેટલો સંપન્ન માણસ છે, પણ એ સુખ એની પાસે એની પ્રત્યક્ષ હોવા છતાંય માણસ માણી શકતો નથી, દુઃખી. કેમ? કે એને સુખનો પરિચય થયો નથી, એને દુઃખનો પરિચય થયો નથી. દુઃખની પૂરેપૂરી અનુભૂતિ થાય ત્યાર પછી સુખ શું છે એ સમજાતું હોય. એટલે દુઃખ વગરનું સુખ નકામું છે.